શબ્દ અનેક વાર સાંભળેલો હશે, એનું બીજું નામ અવારનવાર કહેતા હોઈએ. અંજળ હશે ત્યાં સુધી બધું ચાલશે વગેરે વગેરે. અત્યંત ઊંડાણથી પરમાર્થિક રીતે આત્માની સાથે કેવી રીતે ઋણાનુબંધનો સંબંધ, એના કારણે કેટલું પરિભ્રમણ, ઋણાનુબંધની થોડી પણ સમજણ, સાચી સમજણ, શબ્દથી કંઈક વિશેષ જો સમજવામાં આવે તો ઘણો ભવોના જે પરિભ્રમણ છે એમાં ચોક્કસ ફરક પડે. અને જેમ જેમ ઊંડી સમજણ લેવામાં આવે, વર્તનમાં પણ આવે, તો પરિભ્રમણ અત્યંત ટૂંકું થાય. જે કંઈ વાંચનમાં શબ્દો હશે એ બધા એકવાર નહીં, અનેક વાર સાંભળેલા હશે. એટલે એવું ન લાગવું જોઈએ આ તો સાવ જાણેલું છે, આમાં નવું શું છે. પણ જરાક ઊંડાણથી જો વિચાર કરતા રહેશો તો ચોક્કસ ઘણું બધું ઊંડાણથી આ ઋણાનુબંધ સમજવામાં આવશે. જેમ જેમ વાંચન ચાલતું જાય એવી રીતે તમારા પોતાના કોની સાથે કેવા ઋણાનુબંધ છે, અમુકની સાથે અત્યંત શુભ હશે, અમુકની સાથે અત્યંત અશુભ હશે, વળી જેની સાથે ખૂબ શુભ છે એ થોડા વખતમાં અશુભ થઈ જશે, જેની સાથે અશુભ છે એ વર્ષો પછી શુભ પણ થઈ જાય છે, એ બધાને ખબર છે. પરંતુ શું કરવાથી અશુભ કેન્સલ થાય અને શુભમાં કન્વર્ઝન થાય, અથવા અશુભ મટી અને શુભ થાય, એવો વિચાર લગભગ કોઈ કરતું ન હોય. અમારા સંબંધ બહુ ખરાબ હતા પણ હવે સુધરી ગયા, અને બીજું વાક્ય એવું કે બહુ સારા સંબંધ હતા અને હવે બગડી ગયા. પણ એના કારણ શોધી ભવિષ્યમાં, એટલે કે આ ભવ કે પછીના ભવની અંદર આ અશુભને કેવી રીતે કેન્સલેશનમાં લઈ જવાનું, અને પછી શુભ અને શુભ ઋણાનુબંધ રહે ત્યારે એ સંબંધ પણ કેવી રીતે પરિપૂર્ણ રીતે પૂરા થઈ જવા જોઈએ. અને જ્યારે કોઈ પણ પદાર્થ કે પ્રાણી સાથેના સંબંધો એટલે સંગ ન રહે ત્યારે જીવને નિર્વાણનું કારણ એટલે કે મોક્ષનું કારણ થાય. બીજી રીતે કહીએ તો આ ઋણાનુબંધને સરખી રીતે સમજવામાં આવે તો મોક્ષનું કારણ પણ આ જ વસ્તુ થઈ શકે. અત્યારે થોડાક પુસ્તકો આપેલા છે, નેક્સ્ટ ટાઈમમાં બીજા બધાને પુસ્તક જોતા હશે તો મળી જશે. અત્યારે 10-12 જેટલા જ આપેલા છે. ભવો ભવના પરિભ્રમણ કાળ દરમિયાન એક જીવ અનેકાનેક અન્ય જીવો સાથે પરિચય અને સંબંધમાં આવે છે, અને સંજોગો અનુસાર અનુકૂળ પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે આવતા રાગ દ્વેષના તીવ્ર કે મંદ ભાવો કરી પરસ્પર કર્મથી જીવ બંધાય છે. હવે ભવ ભવ કહેતા બીજા બધા ભવના લક્ષ ન હોય તો આ ભવની અંદર જન્મથી અત્યાર સુધી વિચાર કરી જુઓ, નાના હતા ત્યારે રમતા હતા એ વખતે કયા કયા આપણા મિત્રો હતા, મોટા થયા સ્કૂલમાં કોલેજમાં લગ્ન થયા, એવી રીતે જુદા જુદા લોકો જુદા જુદા સમયે આપણા પરિચયમાં આવતા જ રહે છે અને હજી પણ આવતા રહેશે. કેટલાયના સંબંધો સહજપણે છૂટા પડી ગયા હશે જ્યારે દુઃખનું કારણ ન થયું હોય, સુખનું કારણ પણ ન થયું હોય. કેટલી વખતે લોકો જુદા પડ્યા હશે તો પાર વગરનું દુઃખ થયું હશે, અને ઘણી વખતે એવું પણ બને કે છૂટા પડ્યાનું મોટું સુખ પણ અનુભવેલું હશે. આ બધા ઉપર વિચાર કર્યા જ કરવો જોઈએ કે જન્મથી અત્યાર સુધી કેટલા કેટલા લોકો આપણા પરિચયમાં આવ્યા, કોની સાથે શુભ રીતે વર્ત્યા અને સંબંધ પૂરા થયા એટલે અત્યાર પૂરતા પૂરા થયા, અને ક્યારેક કોની સાથે વેર ઝેર રાખી અને છૂટા પડ્યા છે. આ રીતે જો યાદ કરીએ તો ઘણા લોકો સાથે ઝઘડા કરીને, ગાળો બોલીને, સામસામા ઘણા બધા વાદવિવાદ કરીને છૂટા આપણે પડ્યા હશું. આજે એ વાતને 2 વર્ષ, 5 વર્ષ કે 15 વર્ષ થયા હશે, પણ એ ઋણાનુબંધના સંબંધને જેવા છે એવા અશુભ સાચવીને આપણે ત્યાંથી છૂટા પડ્યા છીએ, એને કેન્સલ નથી કરેલું. એનું ઉદાહરણ કેવી રીતે કે કોઈ મોટા પ્રસંગ જ્યારે હોય, લગ્ન જેવા, પછી એ વખતે સૌથી સારો ચાન્સીસ હોય બધાને બદલો વાળવાનો કે લગ્નમાં નહીં આવી, બસ કાંઈ બી કારણે લગ્નમાં નહીં આવી, અને પછી રિક્વેસ્ટ કરીએ, આ કરીએ ત્યારે થોડીક વાત થાય કે તમે અમારા લગ્નમાં આમ નહોતું કર્યું ને તેમ નહોતું કર્યું ને, આપણે પાછું કહીએ કે તમે 2 વર્ષ પહેલાં આવું કરેલું, એ કહેશે 4 વર્ષ પહેલાં આવું કરેલું, એમ સામસામા વર્ષની ગણતરી કરાય કે આટલા વર્ષોમાં આવું આવું થયું. એનો અર્થ શું થયો? એટલા એટલા વર્ષોથી એવા અશુભ ભાવો આપણે સંભાળી અને જાળવી રાખ્યા છે. જ્યારે છૂટા પડ્યા ત્યારે આવા અશુભ ભાવોને કેન્સલેશનમાં લઈ જવાને બદલે એવા ને એવા આ ભાવમાં રાખેલા છે, એ તો યાદ આવે છે ને. બસ એવી જ રીતે પૂર્વના કેટલાય ભાવોથી અશુભ જે સંબંધો છે એ અશુભતાને સાચવી રાખી અને દેહ છોડેલો છે, આ દેહમાં ફરીથી એ અશુભના છે એ ચાલુ રાખીએ છીએ. એવી રીતે ઋણાનુબંધના સંબંધ કહીએ કે જુદી જુદી વ્યક્તિ સાથેના કર્મ કહીએ, બાંધેલા જ રહે છે, છૂટતા નથી. ભવો ભવના પરિભ્રમણ દરમિયાન એક જીવ, હવે આવું બોલીએ તો પોતાનો જ વિચાર કરવાનો, અનેક જીવો સાથે પરિચય અને સંબંધમાં આવે છે. વિચારી જુઓ કોના કોના પરિચયમાં સંબંધમાં અત્યાર સુધી આવ્યા છે, અને જે જે સંજોગો છે એ સંજોગો અનુસાર અનુકૂળ પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે આવતા રાગ અને દ્વેષના તીવ્ર કે મંદ ભાવો કરી પરસ્પર કર્મોથી બંધાય છે. તો અત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે મળતા હોઈએ તો કાં શુભ ભાવથી કાં અશુભ ભાવથી ભાવ રહિતપણે મળીએ એવું બની જ ન શકે, અને જેને જેને જ્યારે જ્યારે મળીએ છીએ ત્યારે કોઈને કોઈ શુભ કે અશુભ બેમાંથી એક ભાવ હાજર હોય છે, એ ભાવને સાચવી અને છૂટા પડીએ છીએ. અને અગાઉ ઘણી વાર કહ્યું કે જે કંઈ ભાવો કરવામાં આવે એનાથી કર્મ બંધન ચોક્કસ થતું હોય છે, તો પછી જન્મથી અત્યાર સુધી જેના જેના પરિચયમાં આપણે આવ્યા અને છૂટા પણ પડ્યા, ભવિષ્યમાં જેના જેના સંબંધમાં આપણે આવશું અને છૂટા પણ પડશું, તો દરેક જગ્યાએ એ ઋણાનુબંધ જેમ છે એમ હિસાબ ચાલુ રાખ્યો છે. જેમ વાણીઓ હોય, કોઈને રૂપિયા આપી દઈએ તો ખાતું કોઈ કાળે બંધ ન કરે, વ્યાજ તો ચાલુ રહેવું જોઈએ. એવી જ રીતે મનુષ્ય ભાવની અંદર કર્મના જ્યારે હિસાબ લખવાના હોય છે ત્યારે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય પણ બધા વાણિયા થઈ જાય છે કે આ કર્મ છટકવા ન જોઈએ, ભવ ભવ એનો એકાઉન્ટ ચાલુ રહેવો જોઈએ, એકાઉન્ટ સ્ક્વેરઅપ ન થાય. અને એકાઉન્ટ સ્ક્વેરઅપ ન કરીએ એનું બીજું નામ એ કે જુદી જુદી વ્યક્તિઓ સાથેના જે કંઈ ઋણાનુબંધ આપણા છે એ જેમ છે એમ ચાલુ રાખીએ છીએ. આ રાગ દ્વેષની સાંકળ એ ઋણાનુબંધ છે. ઋણ એટલે કરજ દેવું અને અનુબંધ એટલે એ કરજને અનુસરતો અને અનુરૂપ બંધ આપે. બંધ ઋણ એટલે કરજ અથવા દેવું અને અનુબંધ એટલે એને અનુસરતો એને અનુરૂપ જે બંધ આપે એવું જે ફળ તે બંધ. હવે રાગથી શુભ બંધ અને દ્વેષથી અશુભ બંધ થાય. ઉદયનું ફળ મીઠું છે અને અશુભ બંધના ઉદયનું ફળ કટુ છે. ભવો ભવમાં અન્ય જીવો સાથે વારંવાર થતા શુભ અને અશુભ ભાવોને લીધે આ ઋણાનુબંધ દ્રઢ થતો જાય છે. હવે જેને જેની સાથે મળીએ છીએ ત્યારે છૂટા પડતી વખતે જેટલા અશુભ ભાવ કરી અને છૂટા પડીએ છીએ તો એ પ્રકારના નિકાચિત કર્મ બંધન જીવને થાય છે. પછી એ વ્યક્તિ આ ભાવમાં આપણને મળે કે ન મળે ભવિષ્યના ભાવની અંદર ચોક્કસ મળશે. અને જે પ્રકારે એના પ્રત્યે અશુભ ઋણાનુબંધ બાંધેલો છે એ ઋણની ચૂકવણી કરવા એ ફરીથી આપણને દુઃખ આપશે, ત્રાસ આપશે અને અશુભ થશે. તો વિચારવાનું એ છે કે જ્યારે જ્યારે કોઈની સાથેથી છૂટા પડીએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર કેવા ભાવથી છૂટા પડીએ છીએ. સામા વ્યક્તિને ફોસલાવવા માટે મોઢેથી કંઈક સારું બોલીએ અને અંતરના ઉંડાણમાં જો વિપરીત ભાવ હોય તો કર્મબંધનનું કારણ કે ઋણાનુબંધનું કારણ અંતરમાં રહેલો જે ભાવ છે તે છે. મોઢેથી મીઠું બોલીએ કરીએ આર્ટિફિશિયલી એ નથી. તો આ રીતે કેટલાય લોકો સાથે અશુભ ઋણાનુબંધ આપણે બાંધેલા છે અને આ શાસ્ત્ર કે જ્ઞાનની સમજણ ન હોવાથી એ અશુભ ઋણાનુબંધ કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરે છે. હવે જો એની સાથે શુભ રીતે બાંધેલું હોય છે એનું ફળ શુભ મળે છે. અશુભ બાંધેલું હોય તો અશુભ મળે છે. એટલું તો આપણા બધાના અનુભવની ચોક્કસ વાત છે. શુભ અશુભ ઋણની પતાવટને અર્થે જીવ ઋણાનુબંધી જીવો સાથે સંસારી સંબંધથી જોડાય છે, જેવા કે મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, દેરાણી જેઠાણી, પુત્ર પુત્રી, સાસુ અને વહુ, નણંદ અને ભોજાઈ, કાકા અને કાકી, મામા મામી, એ મિત્ર અને શત્રુ, વેપારી ભાગીદાર વગેરે વગેરે. અને જે જે લોકોના પરિચયમાં આપણે છીએ, ઘરનો નોકર હોય, ડ્રાઈવર હોય, નોકરી કરતા હોય, તો આપણો શેઠ હોય કે ભાગીદાર હોય, જેની જેની સાથે આ ભાવની અંદર સંબંધ આપણો થયો છે એ ચોક્કસ 100% પૂર્વ ભાવની અંદર પણ એમની સાથે સંબંધ હતો છે. હવે જે પ્રકારે શુભ ફળ પૂર્વ ભાવમાં એને આપેલું છે તે બધા લોકો એ પોતાનું શુભ ઋણ પાછું વાળવા માટે આ ભાવની અંદર આપણને બધી જ રીતની મદદ કરશે. અને ઘણીવાર જોઈએ છે સાવ અજાણા માણસ જેને ક્યારેય જિંદગીમાં ન મળેલા હોય એ આપણા ઉપર મોટો ઉપકાર કરીને અથવા અચાનક મદદ આપી અને ચાલી અને આપણે કહે છે કેવું આશ્ચર્ય, ભગવાનની કેવી કૃપા, સમયસર મદદ આપી. તો ભગવાન જેવી વસ્તુ મુખ્ય ભાગ નથી અને એ આવા કામ બધા કરવા બેસે તો એ પોતાનું કામ કરી ન શકે. એટલે કે ઋણાનુબંધનો જે કંઈ સંબંધ છે એ રીતે એ વ્યક્તિ આપણા જીવનમાં આવે છે શુભ કે અશુભ જે પૂર્વે એની સાથે બાંધેલું છે એ ફળ આપણને એ પાછું આપે છે. હવે એક જીવનો જન્મ અમુક જ મા બાપને ત્યાં શા માટે થયો તેનું કારણ આ સિદ્ધાંતથી સમજાશે. કોઈ મા બાપ જેમ પહેલાં બી વાત કરી એમ નક્કી નથી જ કરી શકતા કે આ બાળક આવું મને જોઈએ છે અને એવું આવશે. બાળકની ઈચ્છા જરૂર કરે પણ મનમાં રહે આવશે કે નહીં આવે, આવશે તો કેવું આવશે. હવે આ જમાનાની અંદર કદાચ પહેલેથી ખબર પડે દીકરો છે કે દીકરી છે, પણ એ કેવું નિવડશે એ તો કોઈ પણ જીવ માટે અસંભવ જેવું. અને આજે દુનિયામાં કોઈ પણ સંબંધ એવા નથી કે જેમાં અત્યંત મીઠા સંબંધ ન હોય કે અત્યંત કટુ સંબંધ ન હોય. બાપ દીકરાના સંબંધ જુઓ તો પણ એકનો ખૂન બીજા કરી નાખે એવું પણ બનતું જ આવતું છે. ઇતિહાસ જોઈ લ્યો, રજવાડાની અંદર બાપનો ખૂન કરીને દીકરો ગાદી ઉપર બેસી જતો હોય, અથવા કમાણીની અંદર આજે બી જોઈએ તો બાપાને ખૂણામાં બેસાડી દઈએ ધંધો હાથમાં આવી ગયો હોય તો. એવી રીતે સુખ કે અશુભ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. બે ભાઈના અત્યંત એવા અશુભ સંબંધ હોય કે કોર્ટે ચડી સત્યાનાશ થાય તો પણ શાંતિ ન થાય, અને અત્યંત મીઠા સંબંધ બી સંભવિત છે. એટલે કોઈ એવો નિયમ નથી કે આ પ્રકારના સંબંધો હોય તો સારા કહેવાય વગેરે. એટલે કે જ્યાં જ્યાં જે આપણે જોઈએ છીએ કે સાસુ વહુ કહીએ, નણંદ ભુજાઈ કહીએ, ઉંદર અને બિલાડી કહીએ, મકાન માલિક અને ભાડૂત કહીએ, આ બધા સેટઅપ થયેલા અશુભ સંબંધો છે. હવે જ્યારે જ્યારે ઉદયમાં આવે એનાથી પહેલા જ માનસિક રીતે તૈયારી થઈ જાય અને લોકો શીખડાવે જો લગ્ન કરીને જાશ ને તો નણંદથી દબાતી નહીં, બાકી બધું કરજે. નણંદને કહેશે ભાભીને આમ રાખજે કે તેમ રાખજે. એ રીતે ભાડૂત આવે કે તરત જ મોટું લિસ્ટ આપી દે આટલી કન્ડિશન અમારી છે. એટલે કહેવા માટે કહીએ છીએ દરેક જીવ પોતે પોતાની રીતે જોવે કે કેવા કેવા અશુભ સંબંધો કોની સાથે બાંધેલા છે. આપણી સાથે જે જે લોકો અત્યંત અશુભ રીતે વર્તે છે એનું કારણ આપણે પોતે જ છીએ એટલું જો નક્કી થઈ જાય તો આ ભાવની અંદર અશુભનું મન તૂટતા જાય અને આવતા દરેક ભાવની અંદર એ શુભ શુભ અને શુભ જ રહે. એક જ મા બાપ અમુક જ મા બાપને ત્યાં શા માટે જન્મ થાય છે દીકરાનો તેનું કારણ આ સિદ્ધાંતથી સમજાશે. તેમ અન્ય સંબંધિત જીવો સાથે અનુરાગ અનરાગ સંયોગ વિયોગ સુખ દુઃખના અનુભવ શા માટે થાય છે તે પણ હવે સ્પષ્ટ સમજાશે. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ જાતના સંબંધો એસ્ટાબ્લિશ થાય એ શુભ હોય કે અશુભ હોય એનું કારણ આપણે પોતે જ છીએ કે પૂર્વ ભાવની અંદર ચોક્કસ ચોક્કસ એ જીવને જો સારું કરી આપેલું છે તો આપણને સારું ફળ મળશે, અશુભ કરેલું છે તો અશુભ ફળ મળશે, એ નિયમ છે. હવે આ એક ભાવનું આયુષ્ય પૂરું થતાં અને તે ભાવમાં સંબંધિત જીવો સાથેના ઋણાનુબંધનો ઉદય પૂર્ણ થતાં જીવ આદર્ય અધૂરા રાખી તે દેહનો ત્યાગ કરી અને ચાલ્યો જાય છે. તેમાં એક સમય માત્રનો એટલે કે એક સેકન્ડ માત્રનો ગોટાળો થતો નથી. મૃત્યુનું આવું અનિયત પરંતુ ચોક્કસ છે. પછી જે નવું ગતિ નામ કર્મ બાંધ્યું હોય તે યોનિમાં તે જ કર્મના ઉદયથી જન્મ લે છે. ત્યાં ઋણાનુબંધની ચૂકવણી અર્થે તે જીવો સાથે સંયોગ કે સમાગમમાં આવે છે. અને બંધની ઉદય ગતિ અને બંધની ઉદયગત સ્થિતિ થતાં તેનું ફળ ભોગવાય છે અને દેવું ભરપાઈ થાય છે. આ જૂનું ઋણ છે. આ ભવનું જ્યારે આયુષ્ય પૂરું થાય છે અને તે ભવમાં સંબંધિત જીવો સાથેના ઋણાનુબંધનો ઉદય પૂર્ણ થતાં જીવ આદર્ય અધૂરા રાખી અને દેહનો ત્યાગ કરી ચાલી જાય છે. હવે પૂર્વે બાંધેલા કર્મ અનુસાર આ ભવની અંદર જુદા જુદા જીવો સાથે જ્યારે એનો સમય પાકે છે એટલે કર્મનો ઉદય પાકે છે ત્યારે એ જીવ બીજા જીવના કોન્ટેક્ટમાં અથવા પરિચયમાં આવે છે અને જેટલા સમય સુધી એનો કોન્ટેક્ટ રહે છે એ કોન્ટેક્ટની પૂર્વનું કારણ છે અને એના કારણે જેટલું લોન લેવાનું છે કે ઋણ દેવાનું છે એટલા સંબંધ સુધી એ જીવની સાથે કોન્ટેક્ટ અથવા ટચ રહે છે, સમાગમ રહે છે અને જ્યાં એ પૂરું થાય છે ત્યાં આયુષ્ય પૂરું થાય છે અને આયુષ્ય પૂરું થતાં મા બાપ ભાઈ બહેન સગા સંબંધી ગમે તે વ્યક્તિ ગમે તે સ્ટેજમાં હોય એને એક સેકન્ડ લાગતી નથી, જીવ એને છોડીને ચાલી જાય છે. અરે અધૂરા મૂકીને એ બાળક નાનું હોય તો પણ બાપ દેહ છોડી દે છે. એ જ પ્રમાણે દીકરો જુવાન હોય કમાતો હોય અને બાપને કંઈક અપંગ હોય દીકરાની અત્યંત જરૂરત હોય તો એવો દીકરો પણ બાપને છોડીને ચાલી જાય છે અને બાકીની જિંદગી બાપ અત્યંત દુઃખદ અવસ્થામાં પૂરી કરતા હોય છે. આ રીતે જ્યારે આ ભવના ઋણાનુબંધ જે જે લોકો સાથે પૂરા થઈ જાય છે ત્યારે ત્યારે એ બધા આ ભવના ઋણાનુબંધ પૂરો થતાં જીવ આયુષ્ય પૂર્ણ કરે છે, અહીંથી દેહ છોડે છે અને પછી આ ભવની અંદર નામ કર્મના કારણે જે યોનિમાં જે ગતિમાં જેવો દેહ ધારણ કરવાનો હોય છે એ પ્રમાણે એ યોનિમાં એટલે ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં યોનિમાં જઈ ત્યાં દેહ ધારણ કરે છે અને ત્યાં જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે ફરીથી ત્યાં ઋણાનુબંધના સંબંધથી જે જે કંઈ લેણ દેણ જેની જેની સાથે બાકી છે એવા લોકો ત્યાં તમને મળશે. જો નરકમાં હશો તો એવા જ જીવો ત્યાં હાજર થશે જેની સાથે આપણો ઋણાનુબંધ છે. દેવલોક હશે તો પણ એ જ નિયમ છે અને તિર્યચની અંદર પશુ પંખી હોઈએ તો પણ એ જ ઋણાનુબંધનો સંબંધ કામ લાગે છે. એટલે કે જ્યારે આ હિસાબ એક ભાવમાં પૂરો થાય છે તો એની સાથે આયુષ્ય પણ પૂર્ણ થાય છે. વાયસે વર્ષા એમ બોલીએ કે જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે આ ભાવના એ સંબંધો ગમે તેવી વ્યક્તિને આપણી જરૂર હોય કે આપણે બીજાની જરૂર હોય એ છોડીને જાય જ. તો આ બધાનું કારણ શું કે આપણને પોતાને એવી રીતે લોકો આપણને છોડીને જાય તો સારું લાગે. આપણને પોતાને ખૂબ સારું લાગે એવી રીતે બીજા લોકો આપણને છોડીને જાય તો આપણને ગમે. એવી જ રીતે બીજા બધાને પણ એ જ ગમે કે એની સાથે બહુ સારી રીતે વ્યવહાર રાખી અને જાય તો જેને પણ લાગે કે કોઈક મળ્યો હોય તો બરાબર છે. એટલે કે આ ભવની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે સામી વ્યક્તિને મોટા દુઃખનું કારણ થાય એ રીતે વર્તન ન થાય એવો લક્ષ રાખવામાં આવે તો ચોક્કસ આ ઋણાનુબંધ અશુભમાંથી શુભ થતા જાય અને પછી ભવિષ્યમાં શુભ પણ ટળી જાય. તો અત્યારથી કંઈક એવો નિર્ણય થાય કે મનથી જે જે લોકોના પ્રત્યે ઘૃણા ભાવ છે, તિરસ્કાર ભાવ છે, ધિક્કાર ભાવ છે, શું ભાવ છે એ મનની અંદર ગમે તેવા ભાવો અત્યારે રાખેલા છે એ ભાવ નથી, પણ ઋણાનો બંધનો સંબંધ તાજો રાખીએ છીએ. હવે સામે એ વ્યક્તિ હાજર હોય કે ન હોય, પણ રોજ રાત્રે બેસી અને આપણે એ જે વ્યક્તિઓ સાથે અત્યંત અશુભ ભાવ રહે છે એવા બધાને માટે ભાવે કરી અને એમનાથી છૂટી શકાય છે અને છૂટાય છે. અને જ્યારે 18 પાપસ્થાન બોલીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આટલું જ તો કરીએ છીએ. શાસ્ત્રમાં 18 પાપસ્થાન જે કહેલા હોય તેમાં જુદી જુદી વ્યક્તિઓ સાથે જુદી જુદી રીતે જે વર્તન કરેલું છે એને તો ક્ષમા માગીએ છીએ. હવે એ શાસ્ત્રની ભાષા ન સમજાતી હોય તો અત્યારે વિચાર કરી લઈએ કે કોના કોના પ્રત્યે કેવા દીખા અશુભ ને ખરાબ ભાવ ચાલે છે. એ ખરાબ ભાવ ચાલવાનું કારણ આપણા જ કર્મનું કારણ પૂર્વે બાંધેલા છે. અને એ વ્યક્તિ આપણને મળશે તો જેવા અશુભ ભાવ એના પ્રત્યે આપણા ચાલે છે એવું જ રિએક્શન એનું આપણા તરફ આવશે, એ આપણે ઓળખે કે ન ઓળખે તો પણ. પછી નવું ગતિ નામકર્મ બાંધી હોય તે યુનિમાં તે જ કર્મના ઉદમથી જન્મ લે છે અને ત્યાં ઋણાનુબંધની ચુકવણી અર્થે તે જીવો સાથે સંયોગ કે સમાગમમાં આવે છે અને બંધની ઉદયગત સ્થિતિ થતાં તેનું ફળ ભોગવાય છે. હવે જેમ પત્ની નામનો પદાર્થ હોય તો 20-22 વર્ષ પછી જ એની મુલાકાત થાય છે. પિતા નામનો હોય તો આંખ ખોલીને જન્મ લઈએ ત્યારથી જ એનો કોન્ટેક્ટ થાય છે. એટલે જ્યારે જ્યારે જે કર્મની સ્થિતિ પાકે છે અને કર્મ ઉદયમાં આવે છે ત્યારે એ વ્યક્તિનો આપણને સમાગમ થાય છે. જેની જેટલી ઉંમર અને મારી જેટલી ઉંમર આપણે એકબીજાના ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી પરિચયમાં તો કોઈ 20 વર્ષનું છે, કોઈ 25 વર્ષનું છે, કોઈ 50-60 વર્ષનું છે, તો આટલા વખત પછી મારો ને તમારો આ ઉદય હાજર થાય છે. એ ઋણાનુબંધ શુભ અશુભ તો જીવ એ પોતે નક્કી કરવાનું રહે, કારણ કે શુભ કોને કહેવાય અશુભ કોને કહેવાય એ નિર્ણય જીવે પોતાએ કરવાનો હોય છે. સામી વ્યક્તિ આપણે ઘણી વાર કહે તો આપણે માનતા નથી ને, એ તો બોલે એવું, બાકી તો અંદરમાં કંઈક બીજું છે. હવે આ પ્રમાણે જ્યાં જ્યાં જઈએ છીએ અને કર્મ ઉદયમાં આવી અને જે વ્યક્તિ સાથે ફળ આપે છે એ જૂનું ઋણ છે એમ ચોક્કસ માનવાનું. હવે સાથે સાથે આ જૂનું ઋણ છે, સાથે સાથે ભોગવતી વડાએ પ્રીતિ અપ્રીતિ રાગ અને દ્વેષ વગેરે થયેલા પરિણામથી નવું ઋણ પાછું બંધાય છે. ફરીથી આયુષ્ય કર્મના ક્ષયની સાથે દેહ ત્યાગ થાય છે અને ઉપરના નિયમ પ્રમાણે નવો દેહ ધારણ કરીએ છીએ. હવે જૂનું ઋણ તો જે પ્રમાણે છે એ પ્રમાણે એ વ્યક્તિ આપણા પરિચયમાં આવે છે અને આપણા પરિચયમાં આવી ગયા પછી 5-15 ગાળો પૂર્વભાવની જે એને આપી છે એ હિસાબ ચૂકવવા માટે એ કે ભાઈ તમારી ગાળો પાછી આપું છું, અને એ જ્યારે પાછી આપે ત્યારે પાછી આપણે બીકી ના ના હમણાં હિસાબ ચૂકતો નથી કરવો, પાંચ મારી બી તું સાંભળતું જા. બસ આ રીતે ઋણાનુબંધ જે જૂનું છે એના સાથે નવું બંધાતું જાય છે. હવે આવી ગાળો કોઈ દેવો આવે અને પ્રેમથી એક્સેપ્ટ કરી લઈએ કે મારી આપેલી છે પાછી લઈ લીધી, હિસાબ ચૂકતે ચૂકતે, તો આ રીતે સમજ ન પડે એટલી સરળતાથી અનંતા ભવોના કર્મનો ક્ષય આ પ્રમાણે ચાલે છે. તો ખાલી ગાળો લઈ લેવાથી ઋણાનું મન છૂટી જાય છે એના પ્રત્યે કોઈ પણ અશુભ ભાવ ન રહે તો અશુભ ભાવથી છૂટા છે. તે એક રીતે જોઈએ તો પરિભ્રમણ છોડવાનું, સત ધર્મની પ્રાપ્તિ કરવાનું, સાચા ધર્મને સમજવાની આ વ્યવહારો કેટલી સાચી અને સરળ રીત છે. રોજે રોજ ડે ટુ ડે આ બધી ચીજોમાં ઇન્વોલ્વમેન્ટ એટલે આપણું થતું હોય છે. તો દરેક વખતે એ લક્ષ્ય રાખીએ કે કંઈ પણ અશુભ બીજી વ્યક્તિ કરે છે ત્યારે પ્રેમથી લઈ લેવાનું, મારું પૂર્વ ભાવમાં આપેલું આપ પાછું આપો છો, સપ્રેમ પાછું આપો, અને મીઠાઈ આપવી હોય તો આપી દેવાનું કે ઘણા વર્ષે હિસાબ ચૂકતે કર્યો, ચાલો સારું કર્યું. જેમ રૂપિયા ન મળતા હોય વર્ષો સુધી અને પછી કોઈ દેણદાર આવી અને ઘરે આવીને આપી જાય આ તમારા રૂપિયા પાછા, તો પરાણે નાસ્તો કરાવીએ. એવી રીતે અશુભનું ઋણ જ્યારે કોઈ ચૂકવવા આપે ત્યારે પણ આ જ કરવાનું હોય, કાઢી મૂકવાનું ન હોય. બસ આટલા થોડાક વાક્યો બરાબર યાદ રહીએ તો પરિભ્રમણ કેટલું ટૂંકું થાય છે એ પણ સમજવામાં આવશે. એટલે આ નિયમ કન્ટિન્યુઅસલી કેટલાય ભાવથી ચાલે છે સમજણ નહીં લઈએ તો અનેક ભાવ સુધી આ ઋણાનુબંધનો સંબંધ ચાલશે. હવે આ જન્મ મરણનો ચક્ર જ્યાં સુધી ઋણાનુબંધ સત્તામાં હોય ત્યાં સુધી અવિરતપણે ચાલ્યા કરે. અને ઋણની પૂરી પતાવટ થાય ને તેનો અંશ પણ શેષ રહેતો નથી ત્યારે જ સંસારના આવાગમનના ફેરા અટકે છે. આ સંપૂર્ણ પ્રકારના ઋણાનુબંધ સર્વ જીવ સાથે જ્યારે પૂરા થાય ત્યારે આ સંસારનું આવાગમન એટલે જન્મ મરણના ફેરા ત્યારે તૂટે છે ત્યાં સુધી નહીં. અર્થાત જીવને નિર્વાણનું કારણ ત્યારે થાય છે જ્યારે સર્વ પ્રકારના ઋણાનુબંધ પૂર્ણ થાય. એસી ઓછું કરી આપશો. અત્યારે સંસારના ફેરા અટકે છે એટલે કે જીવ સંસારના બંધનથી છૂટે છે અને મુક્ત થઈ નીચ અવ્યાવાદ સુખ સ્વરૂપ કેવળ શાંત સ્થિતિમાં સર્વકાળને માટે રહે છે. તો બસ આ ઋણાનુબંધ જે જે વ્યક્તિઓ સાથે છે એ સંબંધ જે રીતે જલ્દી પૂર્ણ થાય એ મોક્ષનો માર્ગ છે એમ સમજીએ તો ચોક્કસ ચાલે. આનાથી સ્પષ્ટ થશે કે સંસારના સગપણ સંબંધો કે મિત્રાદિ સંબંધો તે સર્વે ઋણાનુબંધની ચૂકવણીની અર્થે છે. આ ભાવની અંદર જે બ્લડ રિલેશન કહીએ, સગા સંબંધી અથવા તો મિત્ર શત્રુ વગેરે જેના જેના પરિચયમાં આવ્યા છીએ તેનો અર્થ એ કે કોઈ પણ પ્રકારે એમની પાસેથી કંઈક આપણે લીધેલું છે એ એમને પાછું આપવાનું છે, પાછું આપવાનું છે. એનો અર્થ એ થયો કે જે જે લોકોના પરિચયમાં આપણે છીએ એમની જાયસ કે નાજાયસ, ગમે એવી કે ન ગમે એવી, યોગ્ય કે અયોગ્ય એવી જે કંઈ માગણી છે એ ક્ષમતા ભાવે પૂરી કરવી અને હિસાબ ચૂકતે કરવો. બસ આ આત્માનું સૌથી મોટું તપ છે. ગમે તેટલા ઉપવાસ કરો કે ન કરો એનાથી જે કલ્યાણ થાય એનાથી અનેક અનેક ગણું જીવનું કલ્યાણ અથવા કર્મથી રહિતપણું કે કર્મની નિર્જરા આ પ્રોસેસથી થાય. એ સામે વ્યક્તિ એનું ઋણ જ્યારે ચૂકતે કરવા આવે છે ત્યારે હોંશે હોંશે એ પૂરું કરવાનું. અર્થાત જે જે વ્યક્તિના જે જે પરિચયમાં છીએ એ સામે વ્યક્તિ જે જાતની યોગ્ય કે અયોગ્ય માગણી કરે એ વખતે એ હિસાબ ચૂકતે આ આપ્યો હવે તું જા. એ વખતે હિસાબ માંડીને જોવાનો ન હોય કે એનો હિસાબ ખોટો છે, ટોટલમાં ભૂલ કરી છે, સાવ જૂઠું બોલે છે, વોટ એવર ઇટ ઇઝ, બે વાર ચાર વાર રિક્વેસ્ટ કરાય કે આ ખોટું છે, પણ છતાંય જો જીદ કરી અને કે આ તો કરવું જ પડશે તો આપી દેવાની અંદર ઋણ મુક્ત થવાય છે. અને કર્મના ઋણથી મુક્ત થઈએ તો આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય. આજે એક જણ પોતાનો હિસાબ લેવા માટે કોર્ટમાં, હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધી જાય અને એ ઋણ જ્યારે આપણને ચૂકવવાનું હોય ત્યારે આપણી સામે એટલી જોરથી અનેક વકીલો રાખી અને કંઈક ના હિસાબ ચૂકવવો નથી, પછી સંસાર કેવી રીતે ભોગવીશ? મારે તારો હિસાબ રહેશે તો મારો સંસાર રહેશે. તો સંસારને અખંડ રાખવા માટે કોઈ પણ હિસાબની આપણે ચૂકવણી કરતા નથી, એટલે કે ખાતા નથી. તે સર્વ ઋણાનુબંધની ચૂકવણી અર્થે છે. તે સંબંધો શુભ અથવા અશુભ હોય છે. રાગ દ્વેષની બળવાન ઘનિષ્ઠતા, માં અને બાળક, પતિ અને પત્ની, સાસુ અને વહુ, નણંદ અને ભોજાય, માતા વગેરેના સગપણ સંબંધે બનતી હોવાને લીધે તેવા સગપણ સંબંધોથી જોડાવાનું વારંવાર બન્યા કરે છે. વર્તમાન ભવમાં કોઈ એક જીવનો બીજા જીવ સાથે પતિ પત્ની કે અન્ય પ્રકારનો નિકટ સગપણ સંબંધનો સંબંધ હોય છે તે પ્રથમવારનો હોય છે એમ હોતું નથી, કારણ કે પૂર્વ ભવમાં તેવા સંબંધો બન્યા જ હોય છે. અને પરમાર્થથી જોતા સંસારના સગપણો કલ્પિત છે, જૂઠા છે. એટલે આ ભવની અંદર જે અત્યંત અત્યંત ગાઢ સંબંધ, પછી એ ગાઢ સંબંધ શુભ હો કે અશુભ હો, પણ ગાઢ સંબંધ હોય તો એ નક્કી સમજવાનું કેટલાય ભવોથી એ સંબંધ ચાલી આવે છે. એવા ગાઢ સંબંધ શું કહીએ? તો કે પતિ પત્નીના કહીએ, બાળક અને પિતાના કહીએ, બાળક અને માતાના કહીએ, ભાઈ અને બહેનના કહીએ, એ જ પ્રમાણે સાસુ અને વહુ જ્યારે કહીએ તો પણ એ એક જ ભાવમાં ન હોય, કેટલાય ભાવોથી આ ઋણાનુબંધ બંધાતો હોય. અને જ્યારે અત્યંત બળવાન એનો સ્ટોક થાય ત્યારે જ રીતે આવે અને ફળ આપે છે. અને જ્યારે ફળ આપે ત્યારે નિયમ એવો નથી કે પૂરેપૂરું ફળ અપાઈ જાય, ફળનો અડધો ભાગ પણ આપે કે 30-40% આપે કે 80% આપે, પણ 100% એ પૂરો હોય જ નહીં. જો 100% પૂરો હોય તો સંસાર પૂરો થવાનો હોય ત્યારે જ હોય, સંસારની અંદર પરિભ્રમણ ચાલુ હોય અને સાચા ધર્મની સમજણ ન હોય ત્યાં સુધી આ ઋણાનુબંધના સંબંધ પૂરેપૂરા ચૂકવાતા નથી જ. આ બહુ પૂરતા જે છે એ થાય. એટલે તમે જોશો કે જે લોકો અત્યંત નિકટની અંદર છે એ ઓછામાં ઓછા 15-20 ભાવ સુધી એ કોઈને કોઈ રીતે સંબંધમાં જ્યારે હોય ત્યારે જ એવા ઘનિષ્ઠ સંબંધોમાં જીવ જન્મ લે છે અથવા બંધાય છે, માતા પિતા અથવા તો પતિ પત્ની વગેરેના. અને એવા સપન સાથે જોડાવાનું જીવને વારંવાર બન્યા કરે છે. તમને ઘણી વાર આશ્ચર્ય થશે કે માં અને દીકરો હોય એ લગભગ 2-4 ભાવની અંદર પતિ પત્ની હોય એ નિયમ થાય, કે બાળક એટલું બધું રાગ હોય માને જેની વાત નહીં, જેવો કે પતિ પત્ની એ રીતે અનેક સંબંધો ઉપર હવે જાગૃત થઈ અને ઝીણવટથી જોયા કરશો તો પણ તમને લાગશે કે બંને ભાઈ કે બહેન હોય અનહદ એકબીજાને હોય કે એની સરખામણીમાં બીજું કાંઈ ન હોય, તો સમજી લેવાનું પૂર્વ ભાવની અંદર પણ કોઈ એવા સંબંધોથી અત્યંત નિકટપણે જોડાયેલા હશે. અને આ ભાવની અંદર સગા ભાઈ હોય અને દુશ્મના વર્તતી વર્તતા હોય અને એકબીજાને ભયંકર નુકસાન કરવાના હોય તો નક્કી માનવાનું પૂર્વભવની અંદર પણ એવા સંબંધી જોડાયા હશે અને પૂરેપૂરો અશુભ બદલો લેવાનો ચાન્સ ન મળતો હોય એટલે ભાઈ તરીકે જન્મ થયા ભાગી ન શકે. તો બધું જ સાયન્ટિફિક છે, જે રીતે ઊંડાણથી વચ્ચે વિચારીએ એટલું વિશેષ વિશેષ જીવને સમજણમાં આવે એવું છે. અત્યંત અશુભ સંબંધ જો હોય તો અત્યંત નિકટના લોકો હશે એની સાથે જ બની શકશે, કારણ કે તો જ સંજોગો ઉત્પન્ન થાય અને શુભ કે અશુભ બદલો વાળી શકાય. હવે બહુ દૂરના હોય તો ટ્રેનમાં ઘણી વાર કુલી સાથે મારામારી કરી બેસી, કાંઈ નહીં તો શું કહેવાય, રિક્ષાવાળા સાથે કે ટેક્સીવાળા સાથે ક્યારેક કોક સાથે પણ એક વાર કરીને છૂટા પડી ગયા હોય તો અશુભ સંબંધ તો છે. પણ જ્યારે અત્યંત નિકટના સંબંધમાં હોઈએ ત્યારે પૂરેપૂરો બદલો લેવાનો હોય છે અને માથું કૂટીએ છીએ, સગા ભાઈ તેને આમ કર્યું, સગા બાપે આમ કર્યું, સગા દીકરા એમ કર્યું, તે સંબંધ ત્યારે જ બંધાતા હોય છે કે અત્યંત શુભ નો હિસાબ ચૂકવવાનો હોય અથવા અશુભ નો ચૂકવવાનો. પતિ પત્ની નિકટનો સગપણનો સંબંધ હોય તે પ્રથમ વારનો છે એ મોટું નથી, કારણ કે પૂર્વભવમાં તેવા સંબંધો બન્યા જ હોય છે. પરમાર્થથી જોતા સંસારના સગપણો સંબંધો કલ્પિત છે, જૂઠા છે. જીવ જો જરાક પણ વિચાર કરે તો સ્પષ્ટ એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને કોઈ જીવ હજી સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. ફરીથી વાંચું છું, જીવ જો જરાક વિચાર કરે તો સ્પષ્ટ જીવને સમજાય એવું છે. શું તો કોઈને વિશે પુત્રપણું ભાવીને આ મારો પુત્ર છે એવી ભાવના કરીને આ જીવે પોતાના આત્માનું ખરાબ કરવામાં કંઈ પણ મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ એમ જ કર્યું છે, એટલે કે આત્માનું ભયંકર નુકસાન કર્યું છે. અને કોઈ જીવ હજી સુધી તો પિતા પુત્ર થઈ શક્યા નથી. સૌ કહેતા આવે છે કે આ પુત્ર અથવા આ પિતા છે, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે એવી સ્પષ્ટ લાગે છે. માનવામાં ન આવે એવી જ કઈ વાત છે. તો કહે કે આ મારો પુત્ર છે, અથવા પુત્ર એમ કહે કે આ મારો પિતા છે, તો પિતાએ પુત્રની માન્યતા કે પુત્રે પિતાની માન્યતા જે કંઈ કરી છે એ સંસાર પરિભ્રમણનું સૌથી મોટું કારણ છે. હવે પહેલા તો વિચાર એ કરવાનો છે કે આપણે કોણ છીએ, શરીર તે હું છું, આત્મા તે હું છું, એ નિશ્ચય કર્યા વગર છૂટકો નથી. અને જ્યાં સુધી જીવને એવું લાગે